నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సుమహిస్తాయ స్వానుభూత్యా చకాస్తే చిత్స్వాయ భవాయ
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં જીવ અજીવ અધિકારની ગાથા 50 થી 55 છ ગાથાનો એક સાથે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે 20 બોલ કર્યા છે. 20માં બોલ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો અને એમાંથી આપણે ઘણી વાત સમજ્યા. હવે આજે 21માં બોલથી આપણે આગળ સ્વાધ્યાય કરીએ. આજે આપણે પ્રવચન રત્નાકરમાંથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. એટલે બધાને ખાસ વિનંતી કે પ્રવચન રત્નાકર ભાગ 3 ખોલો અને એના પાના નંબર 111 છેલ્લો પેરેગ્રાફ. પ્રવચન રત્નાકર પાનું 111 છેલ્લો પેરેગ્રાફ, ત્યાંથી આપણે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો મૂળ 21મો શ્લોક જે સમયસારમાં આપ્યો છે એને પણ આપણે લઈએ. 21મો બોલ સમયસારમાં જે રીતે આપવામાં આવ્યો છે એ પણ આપણે સાથે અહીંયા લઈએ છીએ. 20માં બોલ પછી અહીંયા સમયસારમાં 21માં બોલ માટે કહે છે કે જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ, જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવા જે બંધ સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અહીંયા બંધ સ્થાન લીધા છે. એ બંધ સ્થાનો જે છે, કર્મનો બંધ અને કર્મ બંધ પડ્યા પછીથી એના ઉદય, કર્મના અનુભાગ, કર્મના સ્થિતિ, આ બધી વસ્તુ અને અહીંયા સમાવી લેવામાં આવી છે. એટલે જુદા જુદા બોલમાં એ વાત આવે છે. અહીંયા 21માં બોલની અંદર બંધ સ્થાન એટલે જે જુદી જુદી પ્રકૃતિઓ કર્મની છે, આપણે મુખ્ય 8 કહીએ છીએ, 4 ઘાતી 4 અઘાતી પ્રકૃતિ, એમ 8 પ્રકૃતિ અને કુલ 148 પ્રકૃતિ કર્મની કહીએ છીએ, એ બધું એવા કર્મના બંધ પડ્યા છે એનું એ લક્ષણ છે. એટલે જુદી જુદી પ્રકૃતિઓ અને જેવા પ્રકારની એ કર્મની પ્રકૃતિ છે એવા એના પરિણામ છે. એટલે કે જ્ઞાનાવરણીય છે તો એ રીતે એના પરિણામ છે, દર્શનાવરણીય છે તો એ રીતે છે. આપણે વ્યવહાર નહીંથી એમ કહીએ છીએ કે આત્માના જ્ઞાન સ્વભાવને આવરણ કરવાવાળી જે પ્રકૃતિ છે તે જ્ઞાનાવરણીય પ્રકૃતિ છે, એવું આપણે વ્યવહારથી કથન કરીએ છીએ. એટલે એ બધા જુદા જુદા પ્રકાર પરિણામના છે, એ જુદા જુદા પ્રકારની પ્રકૃતિઓ છે. અને આવો જે જુદો જુદો પ્રકાર પ્રકૃતિઓનો અને એના જુદા જુદા પરિણામ, એ જેનું લક્ષણ છે એવા કર્મના બંધ સ્થાન, એવા કર્મબંધનો, એ બંધ સ્થાન આત્મામાં નથી. એ બંધ સ્થાનો કોઈ પણ એક પણ આત્માની અંદર નથી. બધા જ બંધ સ્થાન જે છે તે બધા આત્માથી ભિન્ન છે. હવે જો આટલું કહ્યું હોત તો પણ આપણને એમ લાગે કે ચાલક કે બધા બંધ સ્થાનો આત્માથી ભિન્ન છે, એમ કહ્યું હોય તો પણ ચાલે, આપણને સમજાઈ જાય કે બરાબર છે, કર્મના બંધ આત્મામાં નથી. પણ એમ કહેવાને બદલે અહીંયા તો એમ કહ્યું કે બધાય પૂતગળ દ્રવ્યના પરિણામમય છે, માટે તે અનુભૂતિથી ભિન્ન છે. કેમ કે આત્મામાં એ બંધ સ્થાન નથી, કર્મના બંધો આત્મામાં નથી એમ કહેવાથી માત્ર એનો ખ્યાલ આવે છે, પણ એ પૂરતું નથી. જ્યાં સુધી એને પોતાને અનુભવ ન થાય કે ખરેખર આત્મામાં નથી, ત્યાં સુધી એ કર્મબંધ જે એની સાથે રહ્યો છે એને એનાથી, એના આત્મ સ્વરૂપથી જુદો ખ્યાલમાં નહીં આવે. એટલે એને ક્યારેય એમ નહીં થાય કે એ ભગવાન આત્મા શુદ્ધ કર્મ વિનાનો હોઈ શકે, એ વાતનો એનો વિશ્વાસ જ એને નહીં બેસે. એટલે અહીંયા એમ કહ્યું કે તું આત્માની અનુભૂતિ કરીશ તો તને એવા અનુભૂતિના કાળે કોઈ બંધસ્થાન જણાશે નહીં. તું મારી જેમ, સદગુરુદેવ એમ કહે છે, સદગુરુ કેવા છે, પોતે જ્ઞાન આનંદ સ્વભાવી પોતાના સ્વરૂપનો સ્પર્શ કર્યો છે અને આત્મામાં લીનતા કરે છે, એવા સદગુરુ આત્માના આનંદ અને જ્ઞાનના અનુભવ સહિતની વાત આપણને કહે છે કે મેં એવો આત્મામાં આત્માનો અનુભવ કર્યો છે અને એ અનુભૂતિમાં મને એવું દેખાયું છે કે આ કોઈ બંધ સ્થાન આત્મામાં નથી, એનાથી આત્મા જુદો છે એવું અનુભૂતિમાં મને આવ્યું છે. એટલે તું પણ જ્યારે એવી અનુભૂતિ કરીશ ત્યારે તને એ સ્પષ્ટ થશે કે એવા બંધ સ્થાનો આત્મામાં નથી. ત્યાં સુધી તો તારી વર્તમાન પર્યાયને કારણે તને એમ જ લાગશે કે કર્મના બંધ તો છે, કર્મના બંધ તો આત્મામાં છે, આત્માને છે. એટલે આત્માને કર્મના બંધ, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ, આ બધું આત્માને છે એવું જ તને લાગશે. પણ જ્યારે તું મારી જેમ સ્વરૂપનો અનુભવ કરીશ, જ્યારે તને અનુભૂતિ થશે, ત્યારે તને સ્પષ્ટ સમજાશે કે એ બધું આત્માથી કઈ રીતે જુદું છે, ભિન્ન છે. અને એવો શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એ ત્રિકાળ છે, એ શાશ્વત છે, અનાદિનો એમ જ છે. એના તરફ દ્રષ્ટિ નથી કરી, એને એવો શુદ્ધ અનુભવ્યો નથી, માટે એનો વિશ્વાસ બેસતો નથી. તો અહીંયા એ પ્રકૃતિ અને એના પરિણામો જેનું લક્ષણ છે એવા બંધ સ્થાનોને, અને એમાં પછી કોઈ બાકી ન રહે, જેટલા પ્રકારના બંધના પરિણામ ઉત્પન્ન થાય એ બધાએ ને આત્માથી જુદા કહેવા છે. એટલે એને એમ કહી દીધું કે એ બધા પૂદગલ દ્રવ્યના પરિણામમય છે, એમ કહી અને આત્માથી જુદા પાડી દીધા. જો બંધ થાય છે ક્યાં, બંધ થાય છે કેવી રીતે, એ આપણે જાણીએ છીએ કે આત્મા એવા વિભાવ ભાવે પરિણમે છે, માટે આશ્રવ થાય છે અને બંધ થાય છે. એટલે એ પર્યાયની વાત કરીએ તો એ પર્યાય એ આત્માની પોતાની છે, એ જીવની પોતાની એ દશા છે. એને કર્મના બંધ હોય એવી દશા એટલે સંસારી દશા જીવની છે. કર્મ સહિતની દશા, કર્મના બંધ સહિતની દશા એ સંસારી દશા એ જીવની છે. અને એ દશા જીવની હોવા છતાં અહીંયા તો દ્રષ્ટિનો વિષય શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ કેવો છે એ બતાવવું છે, એ દર્શાવવું છે. એટલા માટે એને આત્માથી જુદા પાડવા છે. એટલા માટે એમ કહ્યું કે એ આત્માના નથી, અને એ આત્માના નથી એવું તને પણ જ્યારે અનુભવમાં આવશે ત્યારે તું પણ એમ જ કહીશ. પણ એ અનુભવમાં આવે, એ અનુભૂતિ થાય ત્યારે તને ખબર પડશે. એટલે અત્યારે જ્યારે તને અનુભૂતિ નથી તો અમે એમ કહીએ છીએ, કુંદકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને બધા મહાપુરુષો જેમણે અનુભવ કર્યો છે એ બધા આપણને એમ કહે છે કે અમે એમ કહીએ છીએ કે અનુભૂતિમાં અમને આ બંધ સ્થાનો જણાયા નથી, એ આત્માના નથી. એનો વધારે આપણે વિસ્તાર નથી કરતા, કેમ કે હવે 22મો બોલ છે, એમાં ઘણી બધી વાત આવશે, એ બધી એની સાથે જ સંકળાયેલી એવી વાત છે. એટલે બધો વિસ્તાર, એ જ વિસ્તાર 22મા બોલમાં આવશે, એ બધો એને પણ લાગુ પડે છે. તો આપણે હવે આગળ 22મો બોલ લઈએ. 21મા બોલ પછી 22મો બોલ. 22મા બોલમાં અહીંયા વાત કરે છે કે પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે એવા જે ઉદય સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે ઉદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની એટલે સ્વની અનુભૂતિથી ભિન્ન છે. 22મા બોલમાં અહીંયા શેની વાત કરવામાં આવી છે, ઉદય સ્થાનો પેલા બંધ સ્થાન હતા એ પણ કર્મના હતા, આ ઉદય સ્થાનો છે એ પણ કર્મના છે. બંધ સ્થાન હોય કે ઉદય સ્થાન હોય એ બંને કર્મની વસ્તુ છે, એ કર્મના જ છે, એ આત્માથી જુદા છે, એ આત્મામાં નથી. એટલે ત્રિકાળી ભગવાન આત્મા ત્રણે કાળ એક જેવો શુદ્ધ રહ્યો છે, એ ભગવાન આત્માની અંદર એ બંધના સ્થાન પણ નથી અને ઉદયના સ્થાન પણ નથી, એ વાતને અહીંયા સમજાવવી છે. એટલે ઉદય સ્થાનની વાત લેવામાં આવી છે. હવે ઉદય સ્થાનની વાત કરી છે તો સાથે એના વિશેષણ દ્વારા એ ઉદય સ્થાનો કેવા છે એ પહેલા સમજાવ્યું કે પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે એવા એ ઉદય સ્થાનો છે. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં એ સક્ષમ છે, સમર્થ છે એવા એ કર્મની અવસ્થાઓ એ જેનું લક્ષણ છે. એટલે કે જે પ્રકારની કર્મની પ્રકૃતિ છે એ પોતે ફળ આપવામાં એ વખતે સમર્થ છે એવી જ્યારે એની દશા થાય, એટલે કર્મના ઉપશમ નથી થયા એવી દશા, કર્મ હોય અને એનો ઉપશમ હોય ત્યારે એ ફળ આપવા માટે સમર્થ નથી હોતું. કર્મ છે, કર્મ સત્તામાં પડ્યા હોય અને છતાં એ ઉદયમાં આવે અને ફળ આપે એ સામાન્ય છે, પણ એવું ન બને અને એનો ઉપશમ થાય તો એ ફળ આપવામાં સમર્થ નથી હોતા. એટલે અહીંયા ઉપશમની વાત નથી કરી, અહીંયા તો એ કર્મ ફળ આપવામાં જે સક્ષમ છે, સમર્થ છે એવી અવસ્થા કર્મની લીધી છે. એટલે પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા એવા કર્મની જે અવસ્થા છે એ જેનું લક્ષણ છે એવા ઉદય સ્થાનો, એટલે એ વખતે એ કર્મનો ઉદય છે. એટલે કે કર્મની એવી અવસ્થા છે કે જે વખતે જેવી પ્રકૃતિ છે એવી પ્રકૃતિને અનુરૂપ એ ફળ આપશે, એવી પ્રકૃતિને અનુરૂપ એ ફળ આપશે એવા એ ઉદય સ્થાન. ઉદય સ્થાન કોના છે? કર્મના છે. ઉદય કોનો છે? કર્મનો છે. અને વાત અહીંયા જે કરવી છે એ કોની કરવી છે? આત્માની. તો આત્મામાં એ નથી એમ તો કહી શકાય, આત્મામાં એ નથી કેમ કે કર્મ જે છે એ પુદગળ જુદું છે એટલે, પણ એટલા માત્રથી અહીંયા વાત નહીં પતે. એટલે એમ કહ્યું કે એ બધું જીવ જ્યારે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો અનુભૂતિના કાળે હોતું નથી, અને અનુભૂતિના કાળે જે છે એ જ પરમ સત્ય છે અને જે નથી એ નથી. અનુભૂતિના કાળમાં જે વસ્તુ અનુભવમાં આવે છે એ જ આત્માનું સાચું સ્વરૂપ છે. એ સિવાય પ્રભુ તમે જે ઇન્દ્રિય દ્વારા જે કંઈ જ્ઞાન કરો ને અનુભવ અને તમે પોતાનું માનો ને એ બધી વાત જે છે એ બધી અસત્ય છે એમ અહીંયા તો કહેવું છે. અનુભૂતિ સિવાયના કાળે તમે જે જ્ઞાન કરો છો, તમે જેને પોતાનું માનો છો, એમાંનું કંઈ પણ ખરેખર એ તમારું નથી, અને એવું તમને અનુભૂતિના કાળે જ એ ખ્યાલમાં આવે છે. એટલે અહીંયા અનુભૂતિના કાળની જ વાત દરેક શબ્દોમાં લેવામાં આવી છે. તો અહીંયા ઉદય સ્થાનની વાત કરતા કહે છે કે એ ઉદય સ્થાનો જે છે એ જીવના નથી, ઉદય સ્થાન છે તે જીવના નથી. ગુરુદેવે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાના નંબર 112 ઉપર એનો વિસ્તાર કરીને જે વાત કરી છે એને આપણે સમજીએ. 22મો બોલ એમાં કહે છે કે પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે એવા જે ઉદય સ્થાનો તે બધાય જીવને નથી. હવે આ ઉદય સ્થાન તો કર્મના છે એમ આપણે સમજ્યા, પણ હવે ગુરુદેવ જરાક જુદી રીતે વાત કરે છે એને સમજવાની છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, કર્મની નહીં. જો સમજવાનું અહીંયા છે, પર્યાયમાં થતા વિકારી ભાવ ની વાત છે, કર્મની નહીં. અરે આપણે તો એમ સમજ્યા કે આ ઉદય બધા આવ્યા એ કર્મના આવ્યા, અને કર્મ જે છે એની એવી અવસ્થા વર્તે છે કે જ્યારે એ ફળ આપવા માટે સમર્થ છે, અને એમ એ ઉદય આવ્યો છે એવા ઉદય સ્થાન આપણે તો સમજતા હતા. અને અહીંયા તો ગુરુદેવે આખી વાત જ બદલી નાખી. ગુરુદેવ તો એમ કે છે કે આ કર્મની નહીં, અહીંયા તો વાત જે છે એ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે. કોની પર્યાયમાં વિકારી ભાવ થાય? કર્મની પર્યાયના વિકારી ભાવની વાત નથી. એટલે તો સ્પષ્ટ કર્યું કે કર્મની નહીં, અહીંયા કર્મની વાત નથી. ગુરુદેવે આમ કેમ કહ્યું હશે? ખૂબ સમજવા જેવું છે પ્રભુ. આ વાત પંડિતો પણ સમજી નહોતા શકતા. મોટા મોટા પંડિતો પણ જે અર્થ કરતા હતા શાસ્ત્રના, અને સંસ્કૃતમાં મૂળ ટીકાને વાંચીને પણ જે વાત એ નથી સમજી શક્યા, એવી વાત ગુરુદેવના અંતરમાંથી આવી છે પ્રભુ. આ બધી વાતને જ્યારે વિચાર કરી છે ત્યારે આપણને ખ્યાલમાં આવે છે કે ગુરુદેવનું દ્રવ્ય કેવું હતું. એક ધારો એ વાણીનો પ્રવાહ એમાંથી નીકળે અને બધા જીવોને ત્યાં સમાધાનો મળી જાય એવી એમની વાણી હતી પ્રભુ. આપણા સદભાગ્યે એ વાણી અત્યારે આપણને એ ઉપલબ્ધ છે, એમના પ્રવચન રૂપે ઉપલબ્ધ છે, આપણું અહોભાગ્ય છે. તો ગુરુદેવે શું અહીંયા વાત કરી કે આ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, કર્મની નહીં. સ્પષ્ટતા કરી છે શા માટે કર્મની નહીં. કહે છે કે જેને જીવ અર્થાંત દ્રવ્ય સ્વભાવ કહીએ તેને આ ઉદય સ્થાનો નથી. જીવમાં આ ઉદય સ્થાન નથી, એટલે દ્રવ્યનો સ્વભાવ, આત્માનો જે સ્વભાવ, એને તો આવા કોઈ ઉદય સ્થાનો નથી. જીવની પર્યાયમાં ઉદયના જે અસંખ્ય પ્રકારો બને છે તે સઘળાય જીવને નથી. એટલે જે જે પ્રકાર ઉદયના થયા ત્યાં જીવની પર્યાયમાં, એ પર્યાય જે થઈ છે એની વાત કરીને અહીંયા કહેવું છે કે એ આત્મામાં નથી. એટલે ગુરુદેવે એમ કહ્યું કે અહીંયા વાત કરવી છે કે જીવની વિકારી પર્યાયની વાત કરવાની છે, એવા ભાવની વાત કરવાની છે. અહીંયા ખરેખર કંઈ કર્મની વાત કરવી છે એમ નથી. સ્પષ્ટ કરીએ આપણે, જરા વધારે સમજીએ એને. જુઓ, કર્મની અવસ્થા એવી છે કે એ વખતે એ ઉદય રૂપે પ્રવર્તે અને એ ફળ આપે, એટલે એ પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં એ વખતે એ અવસ્થા, કર્મની અવસ્થા એ સમર્થ છે, એટલે એ ફળ આપે, એને કર્મનો ઉદય કહેવામાં આવે. હવે એ કર્મનો ઉદય છે એમ ક્યારે કહેવાય? ખરેખર તો એ તો બધું પૂદગળમાં થઈ જ રહ્યું છે, પણ એને ઉદય છે એવું ક્યારે કહેવાય? કે જ્યારે જીવ એની સાથે જોડાય. જીવ જે છે, આત્મા જે છે, એ એવા ઉદય સાથે જોડાય. કેમ કે ઉદય થાય ત્યારે શું થાય? કર્મનો ઉદય થાય ત્યારે કોઈક સંયોગો બને છે, કોઈક પ્રકારના સંયોગો. એ ઉદય એ રીતે એ જીવના સમીપમાં હોય. દાખલા તરીકે એને અસાતા વેદનીયનો ઉદય આવ્યો છે, તો અસાતા વેદનીય એ કર્મની અવસ્થા છે અને એ એનું ફળ આપે છે, તો અસાતા વેદનીયનો ઉદય એને વર્તે છે. હવે એ અસાતા વેદનીયનો ઉદય તો કર્મનો છે, એ અવસ્થા કર્મની છે. એ વખતે આ જીવ એ અસાતા વેદનીયના ઉદય સાથે એ જોડાય છે, એનું લક્ષ કરે છે, તો એને એ ઉદય અનુભવમાં આવે છે અને એને કારણે એને આર્ત ધ્યાન થાય છે કે રૌદ્ર ધ્યાન થાય છે. ફરીથી, કર્મ અસાતા વેદનીયનો ઉદય આવ્યો છે એટલે એ ઉદય સ્થાન અત્યારે વર્તે છે, પણ એ ઉદય સ્થાન તરીકે ક્યારે ગણવામાં આવે? કે જેને જેની સમીપમાં, જે જીવની સમીપમાં એ ઉદય વર્તે છે, એ જીવ પોતે પોતાના સ્વરૂપને છોડીને, પોતાના સ્વરૂપનું લક્ષ છોડીને આ જે ઉદય આવ્યો છે અસાતા વેદનીયનો, એ ઉદય સાથે જ્યારે જોડાય છે ત્યારે એને એ ઉદય છે. જ્યારે એ ઉદય આવ્યો છે એનું લક્ષ કરે છે અને એ ઉદયને પોતાનો માને છે કે મને અસાતાનો ઉદય છે, મને આ દુઃખ થઈ રહ્યું છે, મને અસાતા છે, એમ એ પોતે એનું લક્ષ કરીને એની સાથે જોડાય છે, એ ઉદય રૂપે પોતે વર્તે છે. એવી જ્યારે એની પર્યાય થાય છે ત્યારે એ દુઃખનો અનુભવ કરે છે, આર્ત ધ્યાન કરે છે કે રૌદ્ર ધ્યાન કરે છે, એમ એને એ ઉદય સાથે જોડાવું થાય છે તો ઉદય છે. પણ એનાથી ઉલટું આવો અસાતા વેદનીય કર્મનો ઉદય હોય તો પણ જો એ જીવ મુનિ છે, પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી, એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, ત્યાં જ એ સ્થિર થઈને રહ્યો છે અને ત્યાંથી એ બહાર આવતો જ નથી, તો એને પેલા કર્મના ઉદય, એ ઉદય સ્થાન શું કરે? એને કંઈ કરતા નથી, એટલે એને માટે એ ઉદય જે છે એ કંઈ કરવા વાળો નથી. એટલે એ ઉદય સ્થાનને ઉદય સ્થાન ત્યારે જ કહેવામાં આવે કે એ જીવ પોતે પોતાનું સ્વરૂપ જે છે ત્યાંથી ચ્યુત થઈને શુદ્ધ સ્વભાવથી છૂટો પડીને બહારમાં આવે અને વિકારી ભાવે પરિણમે પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપથી જુદો પડે, ત્યાંથી ચ્યુત થઈને બહારમાં આ ઉદય આવ્યા છે એની સાથે જોડાય, ત્યારે એ ઉદય છે. એટલે એ વિકારી ભાવ છે એ જીવની પર્યાયમાં છે, એમ અહીંયા ગુરુદેવે કહ્યું છે. હવે આપણે વાતને ફરીથી વાંચીએ એટલે બરાબર બેસી જશે. શું કહ્યું ગુરુદેવે? કે આ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, બરાબર છે. હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્યાં તો એ રહેવો જોઈતો જ હતો, એ વિકલ્પ વિનાની નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતે પોતાના સ્વરૂપમાં રહેવો જોઈતો હતો, એને બદલે એને છોડીને એ બહારમાં એ આવ્યો છે અને જે ભાવે પરિણમે છે એ પર્યાય, એ પર્યાય કેવી છે? એ વિકારી પર્યાય છે, કેમ કે એ પરના લક્ષે થતી પર્યાય છે. પર શું છે અહીંયા? તો કે કર્મના ઉદય જે આવ્યા છે એ ઉદય છે, તે પર છે, એની સાથે જોડાયો, એટલે જે પર્યાય થઈ એ વિકારી પર્યાય, એ વિકારી ભાવ, એની અહીંયા વાત છે. અહીંયા કર્મની વાત નથી, કર્મ તો જુદા રહી ગયા. કર્મના ઉદય આવ્યા એ તો નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણ કંઈ એને એમ કહેતું નથી કે તું એની સાથે જોડાઈ જા. કર્મનો ઉદય આવ્યો એ નિમિત્ત કારણ છે, એ કર્મનો ઉદય એ એને એમ કહેતું નથી કે તું એવા ઉદય સાથે જોડાઈ જા. અસાતા વેદનીયનો ઉદય વર્તે છે એ કર્મનો છે, એની સાથે આ જીવ જોડાય છે અને જે પર્યાય છે એ જીવની પર્યાય છે, એ વિકારી ભાવ છે. પણ એવા વિકારી ભાવ થવામાં પેલો ઉદય જે છે એ માત્ર નિમિત્ત કારણ છે, એ એને દબાણ કરવા વાળો નથી, એ એને કહેતો નથી કે તું આ જે ઉદય આવ્યો છે એની સાથે જોડાઈ જા. એ કર્મ બિચારા અજીવ છે, જળ છે, એના ઉદય આવે છે, એ બધું કર્મમાં થાય છે તો થાય છે. આ ભગવાન આત્મા જીવ છે, એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમી શકે એવો છે, પણ એને છોડીને એ મૂંડ બારમાં જે ઉદય આવ્યા છે એની સાથે જોડાય છે, વિકારી ભાવે પરિણમે છે, એ પર્યાય જીવની છે. એ ભાવ જીવનો છે, એ વિકારી ભાવ છે, એની આ વાત કરતા ગુરુદેવ હવે આગળ સ્પષ્ટતા કરે છે કે એ ભાવ જીવનો છે, છતાં પણ એ ભાવ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એવો વિકારી ભાવ થવાનું કોઈ કારણ પણ આત્માના કોઈ ગુણમાં નથી, એટલે આત્માનો એક પણ ગુણ એવો નથી કે એવા વિકારી ભાવ કરાવે. ઉદય આવ્યો હોય, ઉદયને કારણે સંયોગો જે બની રહ્યા હોય એ સાથે જોડાવા માટે કોણ પ્રેરણા આપે છે? એને કોઈ પ્રેરણા આપતું નથી. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જા ભાઈ તું હવે જઈને ઉદય ભાવે જોડાઈ જા, એવું કહેવા વાળો કોઈ ગુણ નથી, એવું કરાવવા વાળો આત્માનો સ્વભાવ નથી. પણ આ જ પોતે પોતાની જે શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, એવી નિર્મળ પર્યાય રૂપે નહીં પરિણમતા, એટલે કે પોતાના સ્વરૂપમાં નહીં રહેતા, એટલે કે પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવને છોડીને એ ત્યાંથી ચ્યુત થઈને બહારમાં આવે અને જે કર્મના ઉદય વર્તી રહ્યા છે એ કર્મના ઉદયો જે ક્ષણિક છે એની સાથે જોડાય છે અને એવા ભાવે વર્તે છે, એટલે વિકારી પર્યાય કરવામાં આ જીવ જે છે એનો જ અપરાધ છે, એ જ દોષિત છે, એ પ્રમાદને કારણે એવું કરે છે, એ અજ્ઞાનને કારણે કરે છે, એ નિત્યાત્વને કારણે કરે છે, એ પુરુષાર્થની નબળાઈને કારણે કરે છે કે ઊંધા પુરુષાર્થને કારણે કરે છે. થાય છે એની પર્યાયમાં, જીવની પર્યાયમાં જ થાય છે, પણ જીવનું એવું સ્વરૂપ નથી. એટલે જ્યારે ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ કેવો છે, શુદ્ધ સ્વરૂપ દર્શાવવું હોય, ત્યારે આ જે કંઈ વિકારી ભાવ થયા એ બધા વિકારી ભાવને એમ કહી દેવામાં આવે કે એ આત્માના નહીં પણ એ પૂદગળમય પરિણામ છે. અહીંયા પણ એમ જ કહેવામાં આવ્યું છે. તો હવે આખો પેરેગ્રાફ આપણે વાંચીએ અને સમજીએ કે કઈ અપેક્ષાએ કઈ રીતે ગુરુદેવે આપણને જે વાત છે એ સમજાવી છે, એમાંથી આપણને શું સમજાય છે. જો ગુરુદેવ કહે છે કે આ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, કર્મની નહીં. જેને જીવ અર્થાંત દ્રવ્ય સ્વભાવ કહીએ તેને આ ઉદય સ્થાનો નથી, એટલે જીવના મૂળ સ્વભાવમાં કોઈ આવા ઉદયના સ્થાન નથી. જીવની પર્યાયમાં ઉદયના જે અસંખ્ય પ્રકારો બને છે, જીવની પર્યાયમાં અસંખ્ય પ્રકારે જે વિકારી ભાવો થાય છે ઉદયના નિમિત્તે, એ બધા એ ઉદય એ પર્યાયમાં આવ્યો છે. એટલે જીવની પર્યાયમાં એ ઉદયના જે અસંખ્ય પ્રકાર બને છે તે બધાય તે સઘળાય જીવને નથી. કેવા કેવા ઉદય હોય, હવે એની વાત કરતા ગુરુદેવ કહે છે કે ચાર ગતિ, મનુષ્ય ગતિ એવો ઉદય વર્તે છે. હવે મનુષ્ય ગતિ જે છે એવો ઉદય જ્યારે વર્તતો હોય તો પછી એને અનુરૂપ મનુષ્યનું શરીર મળે, એમાં પુરુષનું શરીર મળે કે સ્ત્રીનું શરીર મળે, એવું શરીર મળ્યું હોય અને એવી એની પર્યાય હોય. હવે એ એવા ભાવે પરિણમે, એટલે કે હું મનુષ્ય છું પુરુષ છું એવા ભાવે જ્યારે એ પરિણમે છે તો એ ઉદય ભાવે પરિણમે છે એમ કહેવામાં આવે. આ વસ્તુ જે છે એ ઉદય ભાવે પરિણમવું એ શું છે, એ પર્યાયમાં વિકાર છે. કેમ? કેમ કે આત્માને કોઈ પુરુષ કે સ્ત્રી કે નપુસંકપણું છે જ નહીં, કોઈ લિંગ નથી, આત્માને કોઈ ગતિ નથી, એ મનુષ્ય ગતિ પણ એની નથી, તિરેંચની ગતિ પણ નથી, કે દેવની ગતિ પણ નથી, કે નારકીની ગતિ પણ નથી. એટલે જ્યારે આત્મા એવા ભાવે પરિણમે કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું રમેશ છું, એવો ભાવ કરે છે તો એ આત્માનો વિકારી ભાવ છે, એ આત્માના સ્વભાવમાં ક્યાંય નથી, એ વિપરીત ભાવ છે. કેમ કે આત્માને કોઈ ગતિ નથી, ચાર ગતિમાંથી કોઈ ગતિ નથી, આત્માને એવી કોઈ પર્યાય નથી, આત્માને એવા કોઈ લિંગ નથી, એટલે એવા ભાવે એ રહ્યો છે તો એ વિકારી ભાવ છે. એટલે એ બધા ઉદય વર્તે છે, એ બધા ઉદય વર્તે છે. કેવો ઉદય વર્તે છે અત્યારે? અત્યારે વર્તમાનમાં આપણને કેવો ઉદય વર્તે છે? તો કે મનુષ્યની પર્યાય છે, એને અનુરૂપ એ શરીર મળ્યું છે, અને એ શરીરમાં પણ પાછું એને કોઈ સ્ત્રીલિંગ કે પુરુષલિંગ કે નપુંસક લિંગ મળ્યું છે, અને એ શરીરને પણ પાછું કોઈ નામ છે. આ બધું ઉદયમાં વર્તી રહ્યું છે એ વખતે એવા જ ભાવે એ વર્તે છે. કોણ એ? એટલે એ એટલે હું ભગવાન આત્મા, હું વર્તું છું. જો ત્રીજા પુરુષ એક વચનને આપણે છોડી દઈએ, ત્યાં બધી જગ્યાએ આપણે હું મૂકીશું ને તો જ ખ્યાલમાં આવશે. આ કંઈ શાસ્ત્રમાં આપણે બીજાની વાત નથી કરતા પ્રભુ, આપણે આપણી પોતાની વાત કરીએ છીએ. આપણે શાસ્ત્ર બીજાને સમજાવવા નથી બેઠા, આપણે પોતે સમજીએ છીએ. એટલે અહીંયા એમ લેવાનું છે કે ચાર ગતિમાંની કોઈ ગતિ રૂપે હું ભગવાન આત્મા નથી, અને એવા ભાવ મને હોય નહીં, એવા ભાવ એટલે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું રમેશ છું, એવા ભાવ મારા હોઈ શકે નહીં. એ બધાય ભાવ, એ અસંખ્ય પ્રકારે થતા ભાવ બધાય જે છે તે ખરેખર જીવના સ્વરૂપથી જુદા છે, એ જીવના નથી. બીજો ભાવ કહે છે કે ક્રોધનો ભાવ, માનનો ભાવ, માયાનો ભાવ, લોભનો ભાવ, આદિ જેટલા પ્રકારના એ ભાવ છે એ બધા એ બધા ઉદયના પ્રકારો છે. એવા ઉદય ભાવ થાય છે, ક્રોધનો ઉદય થાય, માન એ વખતે અભિમાનનો ઉદય હોય, માયા, કપટ, લોભ, એ જ્યારે જેવા ભાવનો ઉદય આવ્યો એ ઉદય આવવાનું કારણ, એ ઉદય આવવાનું કારણ, એવા ભાવ આવવાનું કારણ, એવા ભાવ થવાનું કારણ, એવા ભાવ થવાનું કારણ શું? એવા ભાવ થવાનું કારણ એ જીવની પોતાની આડોડાઈ છે, જીવની પોતાની નબળાઈ છે, જીવનો પોતાનો ઊંધો પુરુષાર્થ છે, જીવનો પ્રમાદ છે. કોઈ એને એમ કહેતું નથી, કર્મના ઉદય આવ્યા છે માટે એને એમ કોઈ કહેતું નથી કે તું ક્રોધ કર. કર્મના ઉદય એવા આવ્યા છે એ કર્મનો ઉદય એમ નથી કહેતો કે તું લોભ કર. કર્મનો ઉદય એને એમ નથી કરતો તું માયા કર, કપટ કર, તું અભિમાનમાં વર્ત, એવું કહેવા વાળો નથી. જીવ પોતે જ પોતાની ઊંધાઈને કારણે એવા વિકારી ભાવે પરિણમે છે, એ જીવનું પોતાનું કાર્ય છે. છતાંય એ પર્યાયમાં એવું કાર્ય જીવ પોતે કરી રહ્યો છે, એવી જ પર્યાય થઈ રહી છે, છતાંય એ જીવના મૂળ સ્વરૂપમાં નથી. એ સમયની જીવની એવી યોગ્યતા છે, અને આ ક્ષણિક યોગ્યતા જે છે એ ક્ષણિક યોગ્યતા, એ કંઈ જીવનું મૂળ સ્વરૂપ નથી. એ યોગ્યતા એ ક્ષણિક છે, એ ચાલી જાય એવી છે, એ નીકળી જાય એવી છે, એ ટકીને રહેવાવાળી નથી. સિદ્ધ અવસ્થામાં એવી યોગ્યતા હોતી નથી, સિદ્ધ અવસ્થામાં એવી વિકારી ભાવ થાય એવી કોઈ અવસ્થા થતી નથી. એટલે એ વિભાવ ભાવે વિકારી ભાવે પરિણમવારૂપ ઉદયો થવા, ક્રોધ માન માયા લોભના ચાર ગતિના જે ભાવો થવા, આ બધું જે છે તે ક્ષણિક અવસ્થામાં છે, પર્યાયમાં છે, અને એવી પર્યાય થવા માટે જીવનો પ્રમાદ એનું મિથ્યાત્વ કારણભૂત છે. અને એ મિથ્યાત્વને, એ અજ્ઞાનને, એ પ્રમાદને, એ ઊંધા પુરુષાર્થને દૂર કરવો જ રહ્યો, આવો એમાંથી આપણને બોધ મળે છે. અને એવો દૂર કરવો છે ત્યારે જ્યારે દૂર કરવાનો એનો નિર્ણય થયો છે તો પછી એ પુરુષાર્થ કરે છે. શું પુરુષાર્થ કરે છે? એને દૂર કરવાનો. અને દૂર કરવો છે તો હવે એને એ માર્ગમાં આચાર્ય ભગવાન કૃપા કરીને એ જણાવે છે કે ભાઈ તું ગભરાઈશ નહીં, તારું મૂળ સ્વરૂપ જે છે એ વિકારી થયું નથી, એ ખરડાયું નથી, એ શુદ્ધ છે, એ જ્ઞાન સ્વભાવ તારો એવો ને એવો જ છે, તું હજી પણ અત્યારે પણ એવો ને એવો નિર્મળ છો. ભલે તે ભૂતકાળમાં અનેક પ્રકારે વિકારી ભાવ કર્યા, ગંદામાં ગંદા ભાવ કર્યા, નકામામાં નકામા ભાવ કર્યા, શુભમાં શુભ ભાવ કર્યા, અશુભમાં અશુભ ભાવ કર્યા, તે છતાંય તારું મૂળ સ્વરૂપ તો એવું શુદ્ધ છે, માટે તું જરાય ચિંતિત થઈશ નહીં. તારો જે સ્વભાવ છે તે શુદ્ધ જ નિર્મળ છે, તારું સ્વરૂપ જ નિર્મળ છે, એ ખરડાઈ શકે એવું છે જ નહીં. માત્ર તારે એના તરફ એવું છે એવો વિશ્વાસ લાવીને દ્રષ્ટિ કરવાની છે. આમ આપણને આચાર્ય ભગવાને, ગણધર ભગવાને માર્ગ બતાવ્યો છે. અને આ માર્ગ કંઈ આચાર્ય ભગવાન કે ગણધર ભગવાનના ઘરનો માર્ગ નથી પ્રભુ, એ તો જિનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યો છે, જે દિવ્ય ધ્વનિમાં આવ્યો છે, જે માર્ગ એ ઘણા જીવો ગયા છે એ જ માર્ગ છે. તો અહીંયા કહે છે ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરતા કે તે બધાય ભાવ જે ઉદયના પ્રકારો છે તે બધાય પરમ સ્વભાવ ભાવરૂપ ભગવાન આત્માને નથી, માટે તે સર્વને પુદ્ગલના પરિણામમય કહ્યા છે. આગળ કહે છે કે એમ તો ઉદયના સ્થાનોનો ભાવ જીવને પોતાની પર્યાયમાં છે, પુદ્ગલ ના પરિણામમય કયા છે, પણ એવા ઉદયના સ્થાનો નો ભાવ જીવને પોતાની પર્યાયમાં છે, એ ભાવો જીવની પર્યાયમાં છે અને એ કર્મના નિમિત્તની અપેક્ષા વિના પોતામાં થયા છે. આ વાત નવી વાત મૂકી છે. એ થયા છે ત્યારે એમ નથી કે પેલા કર્મના ઉદય આવ્યા માટે થયા છે, એમ નથી. એ તો નિમિત્તનું ત્યાં જ્ઞાન કરાવવામાં આવ્યું છે કે એ વખતે આમ નિમિત્ત હતું, પણ એમ નથી કે એ કર્મના ઉદય છે માટે થયા છે, એમ નથી. એ વાતને યાદ રાખવી કે નિમિત્તની જ્યારે જ્યારે વાત આવે ત્યારે નિમિત્ત કંઈ કરતું નથી, એ વાક્ય પહેલા મનમાં બોલવું એટલે આપણને શાંતિ થઈ જાય. નહીતર પાછી દલીલો ચાલ્યા કરશે કે ના પણ એ નિમિત્ત હતું માટે થયા ને, નિમિત્ત હતું માટે થયા ને. બહુ ઊંધું પૂંછડું પકડાઈ ગયું છે ને એટલે છૂટતું નથી, હજી એને નિમિત્તનું પૂંછડું છૂટતું નથી અને એમ કરીને પ્રમાદી થાય છે. એટલે એ નિમિત્તનું પૂંછડું પકડાયેલું છોડવું હોય તો એક જ વાત યાદ કરવી કે કોઈ પણ નિમિત્ત છે તે ધર્માસ્થિ કાયવત વર્તે છે. ઘણી વાર વાત કરી છે, ફરી યાદ કરાવું છું. કોઈ પણ નિમિત્ત ધર્માસ્થિ કાયવત વર્તે છે, નિમિત્ત કંઈ કરતું નથી. આ વાતને ફરી ફરીને યાદ કરવી એટલે નિમિત્તનું પૂંછડું જે પકડાઈ ગયું છે ને કે નિમિત્તથી થાય, નિમિત્ત હતું તો થયું ને, એ અજ્ઞાન ચાલ્યું જશે. ધર્માસ્તિકાયવત વર્તે એનો અર્થ આપણે જાણીએ છીએ, જેમને યાદ ન હોય એને ફરીથી યાદ કરાવું કે ધર્માસ્તિકાય કઈ રીતે વર્તે છે. જીવ અથવા પુદ્ગળ જ્યારે ગતિ કરે છે તો એ વખતે ધર્માસ્તિકાય નિમિત્ત છે. એટલે કે જીવ અથવા પુદ્ગળને ગતિ કરવા માટે એ પ્રેરિત કરતું નથી, પ્રોત્સાહન આપતું નથી કે દબાણ કરતું નથી કે ધક્કો મારતું નથી, કંઈ કરતું નથી. એમ જીવને ગતિ કરાવતું નથી કે પૂતગળને ગતિ કરાવતું નથી, માત્ર એ ધર્માસ્તિકાએ એ વખતે હાજર છે એટલે એને જીવ જ્યારે ગતિ કરે ત્યારે એ નિમિત્ત કહેવાય. અને જીવ ગતિ ન કરે કે પૂતગળ ગતિ ન કરે તો એ ધર્માસ્તિકાએને નિમિત્ત કહેવાતું નથી. એ તો ધર્માસ્તિકાએ તો છે જ ત્યાં. એટલે ધર્માસ્તિકાએ ગતિ કરવામાં નિમિત્ત કારણ કહ્યું, પણ એ કંઈ ગતિ કરાવતું નથી એટલે એ કંઈ કરતું નથી. એટલે ધર્માસ્તિકાયવત બધા જ નિમિત્તો વર્તે છે. જેમ ધર્માસ્તિકાએ ગતિ કરવામાં નિમિત્ત કારણ છે, એવી જ રીતે બીજા બધા નિમિત્તો પણ જે કંઈ કાર્ય થાય છે એમાં એવી જ રીતે નિમિત્ત કારણ થાય છે. એટલે કે એ હાજર છે, એ કંઈ કરવાવાળા નથી, એ કંઈ દબાણ કરતા નથી, પ્રેરણા આપતા નથી, કરાવતા નથી. એટલે આ રીતે નિમિત્ત જે છે એનું વજન જે બહુ વધી ગયું છે ને એને હલકું પાડી દેવું, નિમિત્તનું પૂંછડું પકડાઈ ગયું છે ને એને છોડી દેવું. નિમિત્તથી થાય, નિમિત્ત દ્વારા થાય, નિમિત્ત હોય તો થાય, નિમિત્ત ન મળે તો કેવી રીતે થાય, આ બધી ઊંધી માન્યતાના જે પૂંછડા પકડાયા છે એ બધા છોડી દેવા. અહીંયા કહે છે ગુરુદેવ, અહીંયા સ્પષ્ટ કરે છે, કહે છે કે એ ઉદય સ્થાનોનો ભાવ જીવની પોતાની પર્યાય છે અને તે કર્મના નિમિત્તની અપેક્ષા વિના પોતામાં થયા છે. એ વખતે કર્મનું નિમિત્ત છે, પણ એ કંઈ કર્મને નિમિત્તની અપેક્ષા છે એમ નથી. અહીંયા આવું થવાનું હતું અને સામે પેલા કર્મના ની પણ એવી જ રીતે પર્યાય થવાની હતી તો થઈ. કર્મના ઉદય આવવાના છે એ એક બાજુ વાત ચાલે છે અને જીવને વિકારી ભાવ થવાના એ બીજી વાત છે, પણ એ જ્યારે હોય છે ત્યારે એ વખતે એવો કર્મનો ઉદય હોય છે એટલે થાય છે. હવે કર્મનો ઉદય ન હોય તો પણ વિકારી ભાવ થાય છે. જીવ બેઠો બેઠો મનથી વિકલ્પ કરે તો વિકારી ભાવ નથી કરતો. બીજી વાત આપણે લઈએ, ગુરુદેવે જે વાત કરી છે એની વધારે સ્પષ્ટતા કરવા માટે. અહીંયા તમે અત્યારે બેઠા છો, બરાબર, કંઈ નથી, કોઈ પણ પ્રકારનો ભય નથી, પણ ભવિષ્યમાં આમ થશે તો એમ કરીને ભયમાં રહેવું, એવા ભયના વિકારી ભાવ કરો છો ત્યારે કયું નિમિત્ત છે? ક્યાં નિમિત્ત છે? કઈ ઉદયમાં આવ્યું નથી છતાંય તમે એવો વિકારી ભાવ કરી શકો કે મને કેન્સર થશે તો મારું શું થશે? મેં હમણાં ચેક નથી કરાવ્યું બધું છેલ્લા 3 મહિનાથી, એટલે મને કંઈક થઈ ગયું હશે તો મને કંઈક થઈ ગયું હશે તો એમ કરીને તમે આર્ત ધ્યાન કરો છો, એ શું છે? એમાં ક્યાં નિમિત્ત છે? કોઈ નિમિત્ત નથી. નક્કામાના એવા વિકલ્પ કરીને તમે આર્ત ધ્યાન તો કરો છો, હમણાં ચેકઅપ નથી થયું ને એટલે ખબર નહીં હવે તો શું થયું હશે શરીરમાં, તો હવે તો કેટલું કોલેસ્ટ્રોલ વધી ગયું હશે ને કેટલું આમ થઈ ગયું હશે ને કેટલું તેમ થઈ ગયું હશે. બેઠા બેઠા આ જ વાત કર્યા કરે છે અને એ નક્કામાના આત્માથી જુદા પડી અને આર્થ ધ્યાન કરી અને કર્મ બાંધે છે મોટાભાગના જીવ. આ તો સામાન્ય વાત છે, હું જયારે જયારે કોઈની સાથે વાત કરતો હોઉં અને એમાંથી જો બીજી કંઈક વાત નીકળે એટલે બધી આવી જ લાંબી 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 વાતો કરે. ઘરે છેલ્લા 6 મહિનાથી હમણાં કંઈ ચેકઅપ કરાયું નથી ને હવે તો ખબર નહીં ને કોલેસ્ટ્રોલનું કેટલું વધ્યું હશે ને શું થયું હશે ને ભગવાન જાણે હવે તો શું આમ તેમ. કોઈ નિમિત્ત નથી પણ પોતે મનથી વિકલ્પ કરીને કલ્પનાઓ કરી અને આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરી બેસે છે. એટલે ગુરુદેવે સાચું કહ્યું છે અહીંયા કે ભાઈ નિમિત્તની પણ અપેક્ષા નથી, વિકારી ભાવમાં નિમિત્તની કોઈ અપેક્ષા નથી. નિમિત્ત હોય તો વિકારી ભાવ થાય એમ નથી. જીવ પોતે જ એવા વિકારી ભાવ કરે છે. નકામો બેઠો બેઠો મોટે ભાગે 90% તો કોઈ નિમિત્ત કારણ નથી, છતાં પણ એ બેઠો બેઠો આ જ ધંધો કરે છે. સવારથી રાત સુધીમાં એ અનેક પ્રકારના વિચાર કરે છે, ભયમાં જ જીવે છે, એને ભય જતો નથી. હવે આમ થઈ જશે તો, હવે મને કોઈ નહીં રાખે તો, મારા 4 દીકરા છે અને એ મને નહીં રાખે તો મારું શું થશે, હવે આ ઘડપણમાં મને કેમ થશે. અરે ભલા ભગવાન, તું શુકરા નકામો એવા વિકારી વિચિત્ર ભાવો કરે છે. જે થવાનું છે તે નિશ્ચિત છે, પૂર્વે જેવા પાપ અને પુણ્ય કરીને આવ્યો છે તો હવે એમાં એના ઉદય આવશે તો એમાં ભોગવવા માટે તૈયાર રહે ને, એમાં શું ડરે છે આટલો બધો. પૂર્વે કરીને આવ્યો છે તો એવું ઉદયમાં આવશે અને ઉદયમાં આવશે તો એના દ્રષ્ટા ભાવે જ્ઞાતા ભાવે ભોગવી લેજે ભાઈ, નિજરા થઈ જશે, ઘણી નિજરા થશે. તૈયાર થા ને, આત્માનો વિશ્વાસ કરને. તારું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે, અંદર ઘણું ભર્યું છે, એ કઈ વાતે અધૂરું છે? ભગવાન આત્મા કઈ વાતે અધૂરો છે? એવો તું ભગવાન આત્મા આમ તું નંખાઈ જાય, નાની નાની વાતમાં તું આર્થ ધ્યાન કરે, તું નાની નાની વાતમાં તું એવા દ્વેષ કરે, એવા રાગને દ્વેષમાં તું નાચી રહે. અરે ભલા ભગવાન, તું તારા સ્વરૂપનો તો વિચાર કર. તારા સ્વરૂપમાં જાણે પ્રભુ, ત્યાં આનંદ આનંદ છે. એ છોડીને તું ક્યાં આ બધામાં પલોટાઈ જાય છે? નિમિત્તો નથી તોય તું તો એમ જ કર્યા કરે છે, નિમિત્તો હોય તોય એમ કરે છે. એ તારી નબળાઈ છે, તારું અજ્ઞાન છે, તારો પ્રમાદ છે. તારી ત્યાં જ રૂચિ રહી છે, બારમાં ને બારમાં રૂચિ રહી છે. તને ભય કરવાની ટેવ પડી ગઈ છે, તને ભયમાં રહેવું જ ગમે છે. તને ઇન્કમટેક્સનો ભય છે, તને ચોરનો ભય છે. આપણે ભયના ઘણા સ્થાન આપણે જાણીએ છીએ ને કેટલા પ્રકારના ભય, બધી વાત છે. એવા બધા ભય તને સતાવી રહ્યા છે. કેમ સતાવી રહ્યા છે? કેમ કે તને તારા પોતાના સ્વરૂપનો વિશ્વાસ નથી, તારા આત્માનો તને વિશ્વાસ નથી, એટલે તને બહારમાં બધી વસ્તુના ભય લાગે છે. આમ નહીં થાય તો ને, આમ નહીં થાય તો ને, તેમ નહીં થાય તો ને. અરે ભાઈ, તું તું પૂરો છે, તારા આત્મામાં આ બધું ભર્યું પડ્યું છે ને, બીજો તારું શું કરે? બીજું દ્રવ્ય તારું કંઈ બગાડી શકે એમ નથી, વિશ્વાસ લાવ ને ભાઈ. ગુરુદેવે એટલે અહીંયા એ વાત લીધી છે. બહુ સરસ રીતે ગુરુદેવના તો 2 શબ્દ જે હોય છે ને એમાં તો એટલા ભાવ ભર્યા હોય છે. એ વાતને જ્યારે આપણે ગુરુદેવ પાસેથી સાંભળીએ, એ ભાવવાણી વાણીને સાંભળીએ, એ ભાવવાહી વાણીને સાંભળીએ, ત્યારે તો અંતર બહુ ગદગદ થઈ જાય છે. અહીંયા કહ્યું કે એ ભાવ જે છે જીવની પોતાની પર્યાયમાં છે અને તે કર્મના નિમિત્તની અપેક્ષા વિના પોતાનામાં થયા છે. પરંતુ ભગવાન પરમ સ્વભાવ ભાવની દ્રષ્ટિથી એ ભાવ એના નથી. એટલે જ્યારે એમ લઈએ કે પરમ સ્વભાવ ભાવની દ્રષ્ટિ જેને થઈ છે એનો વિચાર કરીએ તો એવા ધર્મી જીવ જેને આત્માની દ્રષ્ટિ થઈ છે એવા જીવને એ પર્યાયની અપેક્ષાએ ઉદયના સ્થાનો પર્યાયમાં હોવા છતાં દ્રવ્ય બુદ્ધિએ એ પોતાનામાં નથી. ધર્મી જીવને એટલે કે જેની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, પરમ સ્વભાવ ભગવાન આત્મા એની જેને દ્રષ્ટિ થઈ છે એને એ પર્યાયમાં થતા એ બધા ભાવો એ દ્રવ્ય બુદ્ધિએ જોતા, એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે છે એવા જીવને એને પોતાના દેખાતા નથી. એને જે અનુભૂતિ થાય છે એમાં એને ક્યાંય એ પોતાના લાગતા નથી. ભલે જીવની પર્યાયમાં છે તે છતાંય એને પોતાના લાગતા નથી. જેની દ્રષ્ટિ આત્મા તરફ વળી છે એવો ધર્મી એને એ પોતાના લાગતા નથી. અને એ બધાએ અનુભૂતિના કાળે એ બધાએ ઉદય સ્થાનો નીકળી જાય છે અને એ અનુભૂતિ શાશ્વત થઈ જાય છે, કાયમ માટે પોતે પોતાના સ્વરૂપમાં ઠરી જાય છે. ત્યારે એ કોઈ ઉદય સ્થાનો રહેતા નથી, બધા ઉદય સ્થાનો નીકળી જાય છે, ચાલ્યા જાય છે. સિદ્ધ અવસ્થામાં કોઈ ઉદય સ્થાનો નથી, માટે તેઓને ઉદગળ દ્રવ્યના પરિણામમય કહ્યા છે. આપણને ગુરુદેવ ઘણી વાત કરી છે, ઘણું સમજવાનું મળ્યું આમાંથી. આગળ કહે છે કે ઉદયના વિકારના જેટલા પ્રકાર છે તે બધાએ નિશ્ચયથી તો જીવથી થયા છે, ખરેખર તો જીવથી થયા છે. વાત તો સાચી જ છે, એ કર્મથી નથી થયા, કારણ કે કર્મ તો પરદ્રવ્ય છે, કર્મ બીજું દ્રવ્ય છે, આ જીવ દ્રવ્ય જુદું. એટલે એ જે કંઈ વિકારી ભાવ થયા એ જીવને થયા તો એ કંઈ કર્મથી નથી થયા. તે જીવને કર્મ તો અડતું પણ નથી તો પછી તેના એ ઉદય ભાવ, એટલે કે જીવના ઉદય ભાવ, વિકારી ભાવ, એ કર્મ ક્યાંથી કરાવે? એટલે એ થયા છે જીવને, એ વાત તો બરાબર જ છે, એ વાત તો બરાબર જ છે, પણ એની પર્યાયમાં થયા છે, ક્ષણિક થયા છે, મૂળ સ્વભાવમાં નથી. એ વાત અહીંયા તો કરવી છે. ગુરુદેવ આગળ બીજી વાત કરતા કહે છે કે તત્વાર્થ સૂત્રમાં પણ ઉદય ભાવો જીવના સતરૂપ કયા છે. એટલે કે તત્વાર્થ સૂત્રમાં પણ એમ વાત કરવામાં આવી છે કે ઉદય ભાવો છે તે જીવના છે, એની પર્યાયમાં થતા ભાવો છે. કેમ કે તે જીવની પર્યાયમાં તે કાળે પોતાથી ઉત્પન્ન થાય છે, પોતાના એવા વિભાવ ભાવ, વિકારી ભાવ, એ જે ઉદય ભાવ છે, જેવો ઉદય વર્તે છે એવા ઉદય પ્રમાણે થતા ભાવ એ જીવની પર્યાયમાં એ કાળે ઉત્પન્ન એના પોતાથી થયા છે. પરંતુ અહીં તેમને પૂતગળના પરિણામમાં કહ્યા છે, કારણ કે ત્રિકાળી સ્વભાવમાં એ નથી, ત્રિકાળી સ્વભાવમાં એવા વિકારી ભાવ થવાનો કોઈ ગુણ નથી. તેથી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિમાં એ નિમિત્તને આધીન થયેલા ભાવ નિમિત્તના છે એમ કહ્યું છે. ઉદય કર્મના ઉદય વર્તે છે સામે એવું નિમિત્ત છે, અને અહીંયા એવા ઉદય ભાવ જીવને થાય છે તો એને આત્માના નથી એમ કરી અને એને એમાં નાખી દીધા, એમાં નાખી દીધા, નિમિત્તને આધીન થયા છે. કેમ કે ત્યાં એવું ઉદય વર્તે છે ને એને સાથે જોડાય છે એટલે નિમિત્તને આધીન થયો છે એમ કહી અને એને નિમિત્તને આધીન થયેલા ભાવો નિમિત્તના છે એમ કહી અને આત્માથી જુદા કરી દીધા. તેથી કરીને નિમિત્તથી ઉદય ભાવ થાય છે એમ ન સમજવું. પાછી બીજી સ્પષ્ટતા, એટલે એમ નહીં માનવું કે નિમિત્તથી થયા છે એમ નથી, થયા છે તો જીવને પોતાના ઊંધા પુરુષાર્થથી, પોતાની નબળાઈથી, પોતાના પ્રમાદને કારણે થયા છે. નિમિત્ત તો ઉપચાર માત્ર કારણ છે, યથાર્થ કારણ તો પોતાનું છે. ગુરુદેવ કહે છે કરે ભગવાન, અરે રે ભગવાનના, એટલે કેવળી ભગવાનના અત્યારે તો વિરહ પડ્યા, કેવળ જ્ઞાન રહ્યું નહીં અહીંયા ભરત ક્ષેત્રમાં, તેમજ કોઈ ચમત્કારિક જ્ઞાન પણ રહ્યું નહીં. ખેદ કરે છે ગુરુદેવ, અરે રે આ જીવો બધા આ બધું સમજ્યા વિના, જાણ્યા વિના, સાચો પુરુષાર્થ કર્યા વિના બિચારા અટકી ગયા છે. એક કરુણાનો ભાવ ગુરુદેવને આવ્યો અને એવા કરુણાના ભાવને કારણે આ શાસ્ત્રોનો ખૂબ ખૂબ અભ્યાસ આપણને એમણે કરીને સમજાવ્યું. 19 વખત તો સમયસાર વંચાયું, બીજા બધા શાસ્ત્રો કેટલીય વખત વંચાયા, ખૂબ કરુણા થઈ. આપણા મહાપુણ્ય અહીં આગળ કહે છે કે ઉદયના સ્થાનો જીવના પરિણામ છે, ઉદયના સ્થાનો જીવના પરિણામ છે, પરંતુ આ ગાથામાં, એટલે અહીંયા આ બોલમાં, તેઓ શુદ્ધ જીવને નથી એમ કહ્યું છે. તે સ્વભાવની અપેક્ષાએ કહ્યું છે, એમાં આત્માનો મૂળ શુદ્ધ સ્વભાવ કેવો છે એની દ્રષ્ટિ કરાવવી છે, એનો વિશ્વાસ કરાવવો છે, એટલે અહીંયા એ વાત કરવામાં આવી છે. આત્મા ત્રણેય કાળે, ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં, એ તો શુદ્ધ જ છે, શુદ્ધ હતો, શુદ્ધ છે અને શુદ્ધ રહેશે. એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય છે, જ્ઞાન સ્વભાવમય છે, આનંદ સ્વભાવમય છે. એવો ને એવો હતો, વર્તમાનમાં પણ છે, અને એવો ને એવો જ એ ત્રિકાળ, ત્રણેય કાળ એ રહેવાવાળો છે, એટલે ભવિષ્યમાં પણ રહેશે. તે સ્વભાવની દ્રષ્ટિ કરવી છે, અને એવી સ્વભાવની દ્રષ્ટિ કરાવી અને પુરુષાર્થ જગાડવો છે, એટલે એ ભગવાન આત્મા કેવો શુદ્ધ છે એ દર્શાવવા માટે એ સ્વભાવની દ્રષ્ટિ થતાં એ વિકારી પરિણામ જે છે થતા નથી, એમ અહીંયા જેમણે અનુભૂતિ કરી છે એવા સદગુરુદેવે વાત કરી છે. એમણે અનુભૂતિ કર્યા પછીથી કહ્યું છે, જો આમ નામ લખી નથી નાખ્યું, એમણે એમ કહ્યું કે અનુભૂતિમાં અમને આવું જણાયું છે કે શુદ્ધ આત્મા ભગવાન ત્રિકાળ નાયક ગણાયક નાયક આનંદ સ્વભાવી છે, એવો જ અમને અનુભવ થયો છે, અને આ બીજું બધું કંઈ એ અનુભૂતિમાં આવતું જ નથી. એટલે પોતાના અનુભવની વાત આપણને કહેવી છે, એમને દયા આવી છે, કરુણા થઈ છે, અનુકંપા થઈ છે આપણની ઉપર, કેમ કે આપણું જે વર્તન જે છે ને એ જોઈને એમને બહુ અંતરમાં એવા કરુણાના ભાવ આવે છે. એટલે કહે છે કે ભાઈ તને અનુભૂતિ નથી, તું ઇન્દ્રિયો દ્વારા બધું જ્ઞાન કરે છે એટલે તને અનુભૂતિ નથી, પણ અતિન્દ્રિયપણે જે આત્માની અનુભૂતિ થાય એવી અનુભૂતિ અમને થઈ છે, એટલે તને આ કહીએ છીએ, તું પણ એવી અનુભૂતિ કરીશ તો તને પણ એ વાત બરાબર સમજાઈ જશે. હવે 23મો બોલ આપણે સમયસારમાંથી પહેલા વાંચીએ, એ માર્ગણા સ્થાનની વાત છે. માર્ગણા સ્થાન એટલે શું? પહેલા માર્ગણા સ્થાનને પહેલા સમજીએ. માર્ગણા સ્થાન એટલે શું? 14 માર્ગણા સ્થાન છે. માર્ગણા સ્થાન એટલે જીવને રોકાવાના સ્થાન, જીવને અટકવાના સ્થાન, જ્યાં જીવ રહે છે જે જે પ્રકારે, એ બધા સ્થાન એ જીવના માર્ગણા સ્થાન છે. એ 14 પ્રકારના હોય છે. એ જીવના 14 પ્રકારના માર્ગણા સ્થાન એ ખરેખર તો જીવને નથી, પણ જીવ મિથ્યાત્વને કારણે એ બધા સ્થાન જે છે જ્યાં એ રોકાય છે, અટકે છે, ત્યાં રહ્યો છે, એને પોતાના માની અને પુરુષાર્થ કરતો નથી. એ સ્થાન એના નથી એ વાતની એને દ્રઢતા કરવાની છે, એ વાતનો એને વિશ્વાસ લાવવાનો છે કે ભાઈ આ માર્ગના સ્થાન છે, તારા નથી, એમ સદગુરુદેવ કહે છે. તો એ વાતને એને પણ એમ જ સ્વીકારવાની છે કે હા પ્રભુ, એ માર્ગણા સ્થાન મારા હોઈ શકે નહીં, અને શા માટે ન હોય એ વાત અહીંયા આ બોલમાં લેવામાં આવી છે. તો 23મા બોલમાં અહીંયા કહે છે કે ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન સંયમ દર્શન લેશ્યા ભવ્ય સમ્યક્ત્વ સંજ્ઞા અને આહાર જેમના લક્ષણ છે એવા જે માર્ગના સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. 14 માર્ગના સ્થાન કયા છે? કયા છે? ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન સંયમ દર્શન લેશ્યા ભવ્ય સમ્યક્ત્વ સંજ્ઞા અને આહાર એ જેમના લક્ષણ છે એવા લક્ષણ સહિત જે માર્ગના સ્થાન 14 પ્રકારના કયા છે એ માર્ગના સ્થાનો જીવના નથી, જીવના સ્વરૂપમાં નથી, અને અનુભૂતિના કાળે એ ક્યાંય દેખાતા નથી, અનુભવમાં આવતા નથી. તો પહેલી વાત લીધી છે ગતિ. જીવ ગતિમાં રોકાયો છે. વર્તમાનમાં આપણે બધા કઈ ગતિમાં રોકાયા છીએ? આપણે મનુષ્ય ગતિમાં રોકાયા છીએ. આપણી નજીકમાં જે બધા પ્રાણી દેખાય છે ને, અમેરિકામાં તો બહુ દેખાય, બધાને ઘેરે હોય ને લગભગ, આ લોકો વ્હાઈટ લોકોને ત્યાં લગભગ હોય, ડોગ ને કેટ ને બધા હોય ને, એ બધા તિરિયન છે. એ કઈ ગતિમાં રોકાયા છે? એ તિરિયન જ ગતિમાં રોકાયા છે, બરાબર. અને સામે બાર નજર કરતા જે યાર્ડમાં, બેક યાર્ડમાં અને ફ્રન્ટ યાર્ડમાં જે ઘાસ દેખાય છે ને, એ બધા એકેન્દ્રિય, એ બધા કઈ ગતિમાં રોકાયા છે? એ બધા એકેન્દ્રિયમાં છે, બધું તિરિયંચમાં જ આવે છે, એ બધું એમાં જ આવી જાય. ચાર ગતિની અંદર તિરિયંચમાં બધું સમાઈ જાય છે. એ એકેન્દ્રિયપણે એ જીવડા બધા જે છે એ બધા પણ એકેન્દ્રિય કે બે ઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિયવાળા જે કઈ છે એ બધું તિરિયંચ જ છે. આ વનસ્પતિ બધું એમાં સમાવી દેવામાં આવ્યું છે, એટલે ચાર ગતિ કહેવામાં આવે છે, પણ એમાં બધું સમાય છે. દેવ તો દેખાતા નથી, પણ દેવ છે તો એ દેવ છે એ ગતિમાં રહ્યા છે, એ જીવો એ ગતિમાં રહ્યા છે. પણ અહીંયા આપણને જે દેખાય છે એની વાત લઈએ, નારકી કે દેવ દેખાતા નથી, પણ જે દેખાય છે એનો વિચાર કરીએ તો આ મનુષ્ય જે દેખાઈ રહ્યા છે એ ખરેખર શું છે? એ ભગવાન આત્મા છે બધા. પણ એ બધા ક્યાં રોકાયા છે? એ મનુષ્યની પર્યાય થઈ છે અને એને અનુરૂપ શરીર મળ્યું છે, એટલે એ ગતિમાં રોકાયા છે કે અમે મનુષ્ય છીએ, હું મનુષ્ય છું, હું પુરુષ છું, એમ એ રોકાઈ રહ્યા છે. હું આત્મા છું એમ તો વિચારતા જ નથી. જીવનમાં ક્યારે વિચાર્યું કે હું આત્મા છું? કોઈએ વિચાર્યું છે એવું કે હું આત્મા છું? આ મનુષ્યની ગતિ એ તો કેટલા વર્ષ પૂરતી છે, એ કેટલા વર્ષની છે? અહીંયા ભરત ક્ષેત્રમાં મનુષ્યની ગતિ કેટલા વર્ષની હોય? કેટલા વર્ષની હોય? 70, 80, 90, 100? કોઈ 200 વર્ષનો મનુષ્ય સાંભળ્યો અહીંયા ભરત ક્ષેત્રને વિશે? કોઈ 200 વર્ષનો મનુષ્ય સાંભળ્યો છે? નથી. 100 વર્ષના કેટલા ભાગ્ય છે? હવે ભાઈ, તું 80, 90 વર્ષનો કે 95 વર્ષનો થયો હોય અને હજી તું આ વાતને ન સમજતો હોય તો પ્રભુ શું કરી શકાય? હજી તને એ ગતિ તારી જ લાગતી હોય આટલા આટલા વર્ષો, અને અંતે પણ તને હજી સામે તાને એમ દેખાતું ન હોય કે હવે આ શરીર છોડીને જવાનું છે, એ વાત તને મગજમાં ન બેસતી હોય તો શું કરી શકાય? પ્રભુ, આ ગતિ તો આટલા વર્ષ પૂરતી જ હોય, આ શરીરને છોડીને જવાનું જ છે, નિશ્ચિત વાત છે. તું ગરડો થયો પણ છતાં એ વાતને કેમ પકડતો નથી? અને નકામાનો છોકરા રાગ દ્વેષ કર્યા કરે છે. આ શરીર છોડીને તારે કાલે જવાનું છે, એ વાતને પકડને. નક્કી છે? કોઈને ખબર છે કે કોઈ 40 વર્ષે નહીં જાય, કે કોઈ 30 વર્ષે નહીં જાય, કે કોઈ 22 વર્ષે નહીં જાય? કંઈ નક્કી ખબર છે? અરે, નાના બાળક પણ ચાલ્યા જાય છે, કેટલું આયુષ કોને ખબર છે આ ગતિમાં? અને એ ગતિમાં રહ્યો છે તો એ ગયે વાતને પકડીને બેસી ગયો છે. હવે માત્ર અહીંયા 40, 50 કે 60, 70 વર્ષથી રહ્યો છે, એને એ પોતાનું માને છે, એને એ પોતાનું માને છે કે આ હું છું, આ મારી ગતિ, હું મનુષ્ય. પૂછીએ તો કે હું મનુષ્ય? અરે, તું મનુષ્ય ક્યાંથી થયો? અત્યારે 40, 50, 60, 70 વર્ષથી કે 90 વર્ષથી થયો એટલે તું મનુષ્ય થઈ ગયો? તું આત્મા છો એમ કેમ નથી વિચારતો? તું આની પહેલાના ભાવમાં ક્યાં હતો? કદાચ તિરેંચમાં હતો કે દેવમાં હોય, કોને ખબર છે? ને આજે તું મનુષ્ય છે એટલે મનુષ્ય થઈ ગયો? અરે, આ ગતિને તું તારી માનીને તું આ અટકી ગયો છે? અટકવું જે થયું છે એ એની શ્રદ્ધામાં થયું છે. અહીંયા અટકી ગયો છે એટલે કહેવા પાછળનો આશય એ છે કે તને શ્રદ્ધા આ થઈ છે કે હું મનુષ્ય છું, એ ખોટી શ્રદ્ધા છે. તું મનુષ્ય છે વાત સાચી છે, ના નથી એ પર્યાય છે, પણ તારું સ્વરૂપ નથી, એ તો વેશ છે. નાટકમાં અનેક પ્રકારના વેશ ભજવવામાં આવે એટલે વેશ ભજવનારો એ એમ માની લે કે હું આ છું. નાટકનો વેશ ભજવે એ ભજવનારો એમ માની લે છે કે હું આ છું. અરે, એને તો સતત યાદ હોય છે પોતે કોણ છે, યાદ જ હોય છે. એ વેશ ભજવતો હોય ત્યારે પણ એને યાદ હોય છે કે હું આ વેશ ભજવી રહ્યો છું, મારું મૂળ સ્વરૂપ આ નથી. અને અહીંયા આપણે મૂળ સ્વરૂપને ભૂલી અને હું માણસ છું, મારી મનુષ્ય ગતિ છે બસ, એ સિવાય બીજી વાતનો વિચાર જ નથી. પેલો નાટકના તક્તા ઉપર જે વેશ ભજવી રહ્યો છે, જે વેશ ભજવી રહ્યો છે, જે એ વેશ ભજવતી વખતે પણ એની અંદરમાં એમ છે કે હું આ નથી, આ વેશ છે, આ મારું સાચું સ્વરૂપ નથી, એ સતત એને યાદ રહે છે, એ સતત એની જાગૃતિ છે. અને અહીંયા આપણે આ મનુષ્ય ગતિનો વેશ ભજવી રહ્યા છીએ, પણ આપણે કોણ છીએ, મૂળ સ્વરૂપ શું છે એ તો લક્ષમાંય લેતા નથી. કેવી દયાજનક સ્થિતિ છે! પ્રભુ, આપણે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ અને આ ગતિ જે છે એને પોતાની માની અને જે રીતે વર્તન કરી રહ્યા છીએ એ ખૂબ દયાજનક સ્થિતિ છે. ભાઈ, આ તારા વૈભવને તું ઓળખતો નથી, તું કોણ છો એ ભૂલી ગયો. અરે રે, ગઈકાલે વાત કરી હતી ને આપણે, રાજકુમારની વાર્તા કરી હતી ને, પેલો બિચારો એને ખબર નથી એટલે ભીલ છે એમ જ મોટો થયો, પણ હોશિયાર હતો. એને જ્યારે કહેવામાં આવ્યું કે ના, તું રાજકુમાર છે, પછી રાજકુમાર તરીકે વર્તવા લાગ્યો એટલો જ નહીં, પણ પછી તો એને સૈન્ય જમાવ્યું અને પોતે પોતાનું રાજ પાછું મેળવ્યું, પુરુષાર્થ પણ કર્યો. અહીંયા ભાઈ આ મહાપુરુષોએ કરુણા કરી અને આપણને દર્શાવ્યું કે તું ભગવાન આત્મા છો, આ ગતિ છે એ તારું સ્વરૂપ નથી, એ કંઈ તારું સ્વરૂપ ન હોય, તું તો ભગવાન આત્મા છો, જ્ઞાન સ્વભાવી આનંદ સ્વભાવી છો, અને એનો તું વિચાર કર, તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો તું પુરુષાર્થ કર. અને આપણે પણ પેલા રાજકુમારની જેમ, રાજકુમારે પોતાનું રાજ પાછું મેળવ્યું એમ આપણે પોતાનું શુદ્ધ સ્વરૂપ પાછું મેળવવું છે, અને એનો પુરુષાર્થ કરવા માટે આપણે આજથી કટિબદ્ધ થઈએ છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગતિની આપણે જરા વાત કરી છે, વધારે વિસ્તાર આગળ લઈશું. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે વરતે જયતે પ્રણમું પદ તે વરતે જયતે